આ બારમા આલ્બમમાં આઠમી દ્રષ્ટિની ગાથા પહેલીનું વિવરણ છે.
નહીં, એ સરળતા તો ક્યારે જરૂર છે? માયાની અપેક્ષા. ક્રોધ છે તો ક્ષમા છે. હવે આસંગ ભાવ નીકળી ગયો છે, રતિભાવ નીકળી ગયો છે, તો પછી ક્ષમા ધર્મ જે છે, આપણે વાત કરી ને આ ધર્મ સંન્યાસ, એટલે જેમ મુનિ ધર્મ ધારણ કરવાથી શ્રાવક ધર્મનો જે છે એનો ત્યાગ. હવે આ મુનિ દશા પૂરી થઈ ગઈ, બારમા ગુણ સ્થાન કૃપા, આ તો કેવડી દશા. તો કેવડીને દસ લક્ષણી ધર્મ હોય, આ એનો ત્યાગ થઈ ગયો. કારણ કે બુદ્ધિપૂર્વકનો કોઈ આચાર નથી, કોઈ પ્રવર્તન નથી. જે શરીરના યોગ છે કેવા છે? તો કે બળી સિંદરી વત આકૃતિ માત્ર જો તે દેહાયુષ આધીને જેની. આ 13માં અને 14માં ગુણસ્થાનક ઉપરની આઠમી દ્રષ્ટિની વાત. એટલે ધર્મ સંન્યાસ યોગ જો સમજવું હોય તો બરોબર સમજાય કે અહીંયા એ ધર્મો પણ છૂટી જાય છે. જેમ પ્રતિક્રમણ ધર્મ, સામાયિક ધર્મ, દસ લક્ષણી ધર્મ, પછી આ પ્રકારનો સમિતિ ગુપ્તિ, એ અહીંયા મુનિ દશાથી પર કેવળ સહજાત્મ સ્વરૂપ છે. હવે ઓલા ધર્મ બધા સાપેક્ષ છે. અહીંયા કેવળ આત્મા સિવાય દેહનું અસ્તિત્વ પણ ભવોપગ્રાહી છે, આયુષ્ય છે એટલા માટે. પણ એની સ્થિતિ કેવી છે? બળેલી સ્થિતિ. એટલે વાતને સમજવા બરોબર પ્રયત્ન કરીએ, નહીં તો ધર્મ સંન્યાસની અંદર આવું બધું શીખી જાય. એટલે શબ્દપ્રયોગ વાપરો છે કૃતકૃત્યતા, કાંઈ નથી. એની કૃતકૃત્યતાનો ભાવ એટલો બધો છે. કૃપાળુ દેવે પત્રમાં કહીને કે લેવે કો નહીં, લેવે તો નહીં આપો, બધું બુદ્ધિ આપા ત્યાગી, બુદ્ધિ ત્યાગી, શરીર ત્યાગી, જે કાંઈ બધું છે. એણે લખ્યું છે પ્રભાતભાઈની કે કેવી અદ્ભુત દશા સમજાય તો લોકો. અને પછી 236ની અંદર એમાં આ કૃતકૃત્યતામાં પરિતૃપ્ત પણ ઉભે છે, એને વર્તે છે. હવે ઈચ્છાઓ જેટલી કરતી જાય અને પૂર્ણ થાય તો આપણે એમ કંઈ કાંઈ ઈચ્છા રહી છે, ભાઈ મને ભગવાને જે જોતું થઈ બરાબર. બીજી વાત ઈચ્છા રહી પણ ક્યારે? કે જે ઈચ્છા પૂરી થાય મજ નિરીહતા, નિરસ્વઈ રદ્રિહ. નિરીહતા એટલે જ્યાં કોઈ ઈચ્છાનું સંભવિતપણું નથી. કૃતકૃત્યતા, પરિતૃપ્તતા એટલી છે કે આ જગતની અંદરથી કોઈ પણ પ્રકારની એને કંઈ લેવાની ઈચ્છા, એવો રતિભાવ રહેતો નથી, આસંગ ભાવ રહેતો નથી, આશ્રય નથી. એક પણ વસ્તુ એના દર્શનની બહાર નથી. જેમ સર્વજ્ઞતા પ્રગતિ છે એમ સર્વદર્શીપણું પણ પ્રગતિ છે. કૃપાળુ દેવે કહ્યું છે કે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. બધા જ ભાવો જગતના જેટલા પદાર્થ છે એની વર્તતી હાલત, એની અવસ્થા, એની પર્યાય, આ બધી જ જોઈએ છે. પણ કેવી રીતે? જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. જ્ઞાતા પણ છીએ, દ્રષ્ટા પણ છીએ, અને શુદ્ધતા છે એમાં કોઈ જાતનો રતિભાવ નથી. કોઈ વિકાર નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ આસંગતા નથી, કોઈ રતિપણું નથી, શુદ્ધતા છે, પરમ શુદ્ધપણું છે, જોવા છતાં પરમ શુદ્ધપણું છે, જોવા છતાં પરમ શુદ્ધપણું. એ કે છે કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ, અને એમાં શક્તિની ખામી નથી. કોઈ પણ વસ્તુને લેવી હોય તો હવે શક્તિની ખામી નથી, પણ એમાંથી લેવાનો ભાવ જ નીકળી ગયો છે. બુદ્ધિપૂર્વક જે હતી વાત હતી એ બુદ્ધિ વહી ગઈ હતી. હવે એવી અવસ્થા આવી છે એટલે કે છે એની પ્રવૃત્તિ કેવી છે? સહજ. આત્માની પ્રવૃત્તિ કેવી છે? સહજ. એટલે આ ધર્મ ત્યાં સુધી છે કે જ્યાં સુધી ઉદય કંઈક ને કંઈક છે, કંઈ ને કંઈક પ્રકારનો ઉદય છે તો ધર્મ છે. ધર્મ એ વ્યવહારનું સ્વરૂપ છે, આચરણનું સ્વરૂપ છે. હવે ઉદય રહિત અવસ્થા છે અને ક્ષયિકપણાનો બોધ છે, એટલે કોઈ ચીજ પ્રત્યે કંઈ પણ પ્રકારનો એને ભાવ થતો નથી. જગતના સ્વને સ્વમાં સ્થિત છે અને પરને પર નહીં. એવી અદ્ભુત દશા આ પરાદૃષ્ટિ છે. 13મા અને 14મા ગુણસ્થાનકની અંદર વર્તતા જીવન. 7મી દ્રષ્ટિ છે એ 8માથી 12મા સુધીનો પ્રવાસ છે, અને આ 8મી દ્રષ્ટિ છે એ 13 અને 14નો પ્રવાસ. 6ઠી દ્રષ્ટિ છે એ 4, 5, 6નો છે. પણ કેટલી સરસ છે, એક જ જગ્યાએ એને એક એક વસ્તુ મૂકી છે, એટલે અહીંયા વસ્તુને આટલી બધી સરળતાથી. આ એટલા અગમ્ય તત્વો છે કે શાસ્ત્રની અંદર ગુણસ્થાનકના રૂપમાં આપ્યા તો લોકોને ઘણા કઠિન પડે છે. એ ગુણસ્થાનક સાથે કર્મ સિદ્ધાંતની પ્રકૃતિઓનો ભેદ આવ્યો, એની તરતમ્યતા આવી. જ્ઞાન દર્શન ચારિત્ર અને અહીંયા કર્મની પ્રકૃતિ, ગણિત કેટલું અને કર્મની પ્રકૃતિમાં મોહનીય, એમાં 8-8 કર્મ, 8-8 કર્મની 148 પ્રકૃતિ અને એની પેટા પ્રકૃતિ. હવે એમાં કેટલી રહી, કેટલી ગઈ, કેટલી ક્ષય થઈ, કેટલી ક્ષયોપસમ થઈ, કેટલી ક્ષય થઈ, કેટલી ઉપસમ થઈ, એટલે કોઈ ને કોઈ જે અભ્યાસુ છે તમને એક એક વસ્તુ ઉપર સમજાય. પણ વસ્તુ એ થાય કે જ્યાં સુધી એવી દશા ન હોય ત્યાં સુધી સમજવાની ભલે ગોથા ખાય. હરિભદ્ર સુરેશ્વરજીએ કેટલો ઉપકાર કર્યો, એટલે કૃપાળુદેવે કહ્યું કે આ આ આચાર્ય તો કોઈ જબરજસ્ત ઉપકાર કર્યો કે એને સમગ્ર આગમને નવીનતમ આ ગ્રંથની અંદર આધુનિકતાની અંદર ઢાળી ગયા અને કોઈ પણ જાતના તત્વનો લોપ કર્યા ગયા, અને એથી આગળ એમ કે યશો વિજયજીએ આ સજાય બનાવી દે એવી બનાવી. પેલા 250 શ્લોક પ્રમાણ યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ વાંચવો અને એની અંદર એ શ્લોકથી એ દ્રષ્ટિને સમજવી. આ એક એક દ્રષ્ટિમાં 100-100 શ્લોક આવે છે, આ છેલ્લી દ્રષ્ટિમાં 75-73 શ્લોક છે. હવે એ કઈ એની અંદર જેવા જેવા જાય એટલે આપણને એમ થાય કે આ ગ્રંથ જરા બાજુ ઉપર આવે, પણ એને 8 દ્રષ્ટિની અંદર તો સરળતાથી પગલાં ચડી જાય. એટલે એની અંદર શું છે કે એ સમજાવવાની પદ્ધતિની અંદર એ શું શું થાય છે, નિષ્પન્નતા શું થાય છે. તો એણે શું કહ્યું અહીંયા, સમાધિ નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત શું થાય છે? સમાધિ. સમાધિ એટલે એક જ જે તત્વ એને પ્રાપ્ત થયું એટલે પરાતત્વ, પરમ, એની અંદર ચિરકાળ સુધી સ્થિતિ થવી તે સમાધિ. ચિરકાળ સુધી સ્થિતિ થવી તે સમાધિ. અને પછી પ્રવૃત્તિ નામના ગુણની પ્રાપ્તિ. આ પ્રવૃત્તિનો આધાર શું? તો કે પોતાનું સહજ સ્વરૂપ. હવે આત્માની પ્રવૃત્તિ ચાલે છે. આપણે ક્રિયાની પ્રવૃત્તિ જ્યાં સુધી દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ, તો એ પ્રવૃત્તિનો આધાર શું છે? બુદ્ધિપૂર્વક. કેમ કે દેહરૂપે જ પોતે છે એટલે એ જે કાંઈ આત્માની પ્રવૃત્તિ કરે છે એમાં પણ દેહનું આરોપણ કરીને કરે છે. એને દેહની શાંતિમાં આત્મશાંતિ દેખાય. ખ્યાલ આવે છે? ખાઈ પીને કેરી પૂરી કરીને બેઠો હોય ને, એર કન્ડિશન બેઠો હોય, પરમ શાંતિ છે. કારણ કે પરમ શાંતિ જોઈ છે તમે, બીજું શું હોય? કારણ કે એને હજુ દેહની શાંતિમાં આત્મશાંતિનું આરોપણ કર્યું છે. અને જીવ એટલો બધો ભૂલે છે, એટલો ભટકે છે, આસંગ ભાવ જે છે એ એટલો બધો છે. આસંગ એટલે સંગની સાથે જે કંઈ એક તત્વ જોડાયેલું છે એમાં પણ જોડાઈ જાય. પરંતુ તો છેલ્લું શું જોડાયેલું છે? મન વચન કાયાના યોગ. બસ એ મન વચન કાયાના યોગની અંદર એને જે કાંઈ સારું મળે છે તો એને એમ થાય છે કે આ અનુષ્ઠાન બહુ સારું છે, આ સ્થિતિ ઘણી સુખદ છે, આમાં મજા આવે છે. બસ આથી વધારે શું છે? ના, એ તો 11મા માંથી આગળ વધ્યો છે. હવે એ સમયે એને પોતાની સહયોગી કલ્પનામાંથી અયોગીની વાત પછી ઉપસ્થિત જ થતી નથી. અન્ય દર્શન આત્મ સાક્ષાત્કાર પછી એને 12, 13 અને 14 નો ભેદ તો આજે જૈન દર્શન સિવાય ક્યાંય, કારણ કે શું જરૂર છે? પણ આત્મા આત્માની રીતે વર્તે છે અને આનંદ છે, જલસા છે, બધું કરે છે. હવે આ દેહ હોય તો સારું, ઉઠાણ ખબર પડે આપણને સુખ છે કે નહીં, તો ખબર કેવી રીતે પડે સુખ છે? દેહ વગર સુખની અનુભૂતિ છે એ વાત પકડાતી અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક. બુદ્ધિ છે ત્યાં એને આસંગ ભાવ છે, શરીરનો સંગ છે એ આસંગ છે. એના આધાર ઉપર જે રતિભાવ છે તે, એના આધાર ઉપર ઈચ્છા ભાવ છે તે. અહીંયા કે છે કે ના, એ તો ભાવવાહી બુદ્ધિ, એ આશય ઈચ્છા એનો ત્યાગ છે. કેમ કે એ તો જીવને ત્યાં જ પકડી રાખનાર બને છે, ઉત્તરોત્તર વિશુદ્ધિમાં આગળ વધવા પ્રતિબંધક બને છે. માટે આવા મહાત્માઓ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે યોગ ઉપકારી હોય તેને આસંગ ભાવ રહીતપણે સ્વભાવ સ્વસ્થપણે આચરે, આસંગપણે આસંગ રહીતપણે આચરતા હોવાથી દોષ નથી. જ્યાં સુધી દોષ ક્યાં સુધી છે? આસંગ ભાવ છે. પર એટલે શ્રેષ્ઠ આત્મતત્વ. પર એટલે શ્રેષ્ઠ, પર શાંતિ અનંત સુધા મળે છે. તો કઈ શાંતિ થઈ? પર શાંતિ એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પરમ શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ. એટલે અહીંયા પ્રવૃત્તિ નામના ગુણની પ્રાપ્તિ એ પ્રવૃત્તિનો આધાર છે. પોતાનું સહજાત્મ, સહજ સ્વરૂપ, આ સહજ સ્વરૂપના આધારે જે પ્રવૃત્તિ થાય તો એ કયા ગુણોના આધારે થાય? કઈ શક્તિના આધારે થાય? આત્માની જ, એના આસંગના જે છે એમાં નહીં, એ દ્રષ્ટિએ નહીં. આસંગ નામના દોષનો ત્યાગ. એટલે કૃપાળુદેવે આ વાતને સમજાવવા માટે આસંગ શબ્દ ન સમજાય તો દેહ છતાં દેહની દશા વર્તે દેહ, અરે દેહ છે ને છતાં દેહ વર્તે નહીં ને દેહાથી પણ વર્તે, તો વર્તવા વાળું તો દેહ છે કે દેહ દેહથી પર છે એ વર્તે? આપણે જો બુદ્ધિથી વિચારો કે વર્તે શું? મન વચન કાયાના યોગો હોય તો વર્તન છે, મન વચન કાયાના યોગો નથી તો શું વર્તન છે? એટલે આપણને એમ થાય કે મળદું શું વર્તે? દેહ છતાં જેની દશા વર્તે દેહ, એ યોગ સંન્યાસની અંદર એટલે આ પદવીમાં છે, ઉપર જશે એમાંથી જ એ યોગમાંથી એટલે કા યોગ સંન્યાસના પંથે છે. પણ એ જે છે એની અવસ્થા જે કીધી છે કે અહીંયા છે છતાં એનું આસંગ ભાવ નથી, આસંગ રતિભાવનો ત્યાં ત્યાગ થયો. એટલે આસંગ નામના દોષનો ત્યાગ અને ચંદ્રના પ્રકાશતુલ્ય નિર્મલ બોધ અને નિરતિચાર ચારિત્ર છે કારણ કે હવે ચારિત્ર અતિચારી ક્યારે બને? બુદ્ધિપૂર્વક હોય તો, ઈચ્છાપૂર્વક હોય તો. બાકી તો જે આત્મા આત્માની રીતે વર્તે તો એને શું અતિચાર લાગે ને શું એને પ્રતિક્રમણ કરવું? સામાયિકની અંદર શું પ્રતિજ્ઞા લઈએ? સાવજમ જોગમ પચખામી, હું તમામ પ્રકારના સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરું છું. તો એક જ સાવધ્ય વેપાર છે નહીં. સાવધ્ય વેપાર કેની સાથે જોડાયેલા છે? મન વચન કાયના યોગની સાથે. એટલે સામાયિકમાં દોષ લાગે 32 તો શેના લાગે? આત્માના લાગે. 10 મનના, 10 વચનના, 12 કાયના. દોષ તો એના લાગે. બાકી કઈ જો દોષ કઈ કાયા ન હોય તો, પ્રવર્તિ યોગ ન હોય તો નિરતિચાર જાય. દેહાતીત દશાની અંદર વર્તતા સયોગી કેવડીની અવસ્થા, આ વિચાર. અને સયોગી કેવડીની અવસ્થામાંથી જ એ અયોગી પણ પ્રાપ્ત કરે છે, યજ્ઞ પુરુષાર્થ કરે છે. ત્યાં એ માંડી નથી વાળતો. બરોબર છે, આમ જ રહી દુનિયા. ત્યાં આખો અવતારી પુરુષ અને સિદ્ધ પરમાત્મા, આ બે માં ભેદ સમજાય. અવતારી અવતાર તરીકે રહેવા માંગે છે, હવે આ મારું શરીર ને આ મન વચન કાયના યોગ ને આ જગત ની અંદર દૈવી મારું સ્વરૂપ અને આ દૈવી દેહ ચિરકાળ સુધી આ અવતારી પુરુષ છે. પછી રામ હોય, કૃષ્ણ હોય, શંકર હોય, અહીંયા કે ના એ ગયા, વર્ધમાન ગયા ગયા. હવે કોણ ચિંતા કરે છે આજે નાથી વર્ધમાન સુધીની? કારણ કે એવી ચિંતા કરવા જોઈએ તો આગળ કેટલા થયા, કોને યાદ રાખવા? આખો જે નમસ્કાર મહામંત્રની અંદર જે લીધું કે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, તો એમાં વ્યક્તિ એટલે છે કે દેહધારીની વાત છે. અરિહંત એ દેહધારીને નમસ્કાર છે કે પદધારીને નમસ્કાર છે? એટલે આત્માઓને છે ને જે નમસ્કાર છે, આવા જે કોઈ આત્માઓ હોય એને નમસ્કાર છે. તો આ વાતની સૂક્ષ્મતા પકડવી આકરી છે. ઓલું અવતારની અંદર એનું જે સ્વરૂપ છે ને અવતારમાં, એ ચિરકાળનું છે. અવતારમાં જે સ્વરૂપ છે એનું, દેવત્વનું, એ સ્વરૂપ ચિરકાળ હોય છે. બસ આ પાપ તો થઈ ગયું, હવે આ કાયમ નહીં. અહીંયા તો એ વિચાર કરે છે કે હવે આ પણ જાય, આ પણ જાય. હવે એનું કોઈ આયુષ્ય લંબાવવાનું કે અમરપણું કે દિવ્ય દેહ પ્રાપ્ત કરવાની કે યોગની કોઈ પ્રક્રિયા અહીંયા આવતી તરીકે કે યોગ માર્ગની અંદર જો ચાલીએ તો આ દેહને અમર કરી શકાય, દિવ્ય કરી શકાય, શાશ્વત કરી શકાય. આ કે જો કરવો જ નથી, કરવો જ નથી, કારણ કૃતકૃત્યતા થઈ ગઈ છે અને આસંગ દોષનો ત્યાગ છે. આ જે વાત મૂકે છે એ એક એક દ્રષ્ટિમાં યશોવીજીજી મહારાજ આપણને જે સમજાવે છે એ ચાર રીતે સમજાવે છે, એટલે જ આ સમજાય છે કે યોગનું કયું અંગ પ્રગટે છે, કયો ગુણ પ્રગટે છે, કયા દોષનો નાશ થાય છે અને બોધનું સ્વરૂપ શું છે ત્યારે. અને બધાનો આધાર બોધ છે. જીવની કોઈ પણ અવસ્થાનો આધાર એમાં પરિણત થયેલો બોધ છે. બોધ જો તણખલા જેવો હશે તો તું ભગવાન જેવો બની બને નહીં બને. બોધનું સ્વરૂપ એટલે એને આઠેય દ્રષ્ટિની અંદર જે એના ટાઇટલ્સ આપ્યા, શીર્ષક આપ્યા, એ શેના આપ્યા? બોધના સ્વરૂપના આપ્યા, આત્માના સ્વરૂપના નો આપ્યા. જો ગુણસ્થાનકમાં શું આપ્યું? કે સમ્યક દ્રષ્ટિ જીવ, આ દેશવીરતિ જીવ, આ સર્વવીરતિ જીવ, પછી આ અપ્રમત અવસ્થા, પછી સંપ્રાયન, શુક્લ સંપ્રાયન વગેરે વગેરે, આ બધા આત્મિક અવસ્થા. આને બધા બોધની અવસ્થામાં ત્યાં મિત્ર દ્રષ્ટિ, બલા દ્રષ્ટિ, તારા દ્રષ્ટિ, આ દીપા દ્રષ્ટિ, આ સ્થિરા દ્રષ્ટિ, આ કાંતા દ્રષ્ટિ, આ અપ્રભા દ્રષ્ટિ ને અપરા દ્રષ્ટિ, દ્રષ્ટિ છે એ બોધ છે, બોધની અવસ્થા છે. આખું એને વાતને આખી એવી પલટાવી કે આ કાળના યોગને આત્મા ખબર નથી તો એ આત્મા નહીં અવસ્થા ઉપર તત્વજ્ઞાન નહીં સમજે. પણ બોધનું પરિણામ બુદ્ધિપૂર્વક વાળા લોકો છે, બોધ તો બુદ્ધિ કાઢશું છેલ્લે ત્યારે હવે નીકળશે. ત્યાં સુધી આનું કેમ ને આનું આમ ને આવ્યા પછી કઈ વિકલ્પ ને અહીંયા કહે છે કે અહીંયા એને અતિચાર નથી. આ બધી અતિચારની ગાથાઓ અને પંચાચાર ધર્મ એ પણ કર્મોના તોડવા માટેનું છે, પણ હવે જેને વિધિયુક્ત આવા કર્મોનું સેવન નથી તો પછી એમને નિરતિચાર પદમાં કોઈ એના પ્રતિક્રમણની અથવા આવી કોઈ વ્યવસ્થા નથી. એટલે કહે છે કે તેને સામાયિક કરણ સંભવતું નથી. આ મહાત્મા યોગીઓનું જીવન સંસારના લોકોની દ્રષ્ટિથી ન્યારું એટલે ન સમજાય તેવું અલૌકિક હોય છે, અલૌકિક છે. એમની ક્રિયા છે પણ ઉપયોગ શૂન્ય ક્રિયા છે. મન આ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે ક્રિયા. એ પ્રવૃત્તિ હવે કેવી છે તો કે પોતે જે છે તત્વ એની પ્રવૃત્તિ છે. તો પોતે શું છે? આત્મા છે. તો આત્મા એ જે રીતે વર્તું છે આત્મા શું કરે? જેમ નિશ્ચયમાં કહે ને કે શું આ કંઈ ખાવાનું તમે આ કરો છો ને તમે પ્રવંદન કરો છો ને કંઈક ત્યાર થાય, આત્મા તો કંઈ કરતો નથી, બરાબર નથી જ કરતો. અવસ્થા એ પ્રાપ્ત કરવી છે કે એવું આત્મ સ્વરૂપ કરવું છે કે જેથી કરીને આત્મા જે કરતો એ કરશે, ત્યારે ત્યારે આત્મા શું કરશે? તો કે સર્વ ભાવ દ્રષ્ટા સહ શુદ્ધતા, ત્યારે આત્મા પોતાના જ્ઞાનથી આખા જગતને જાણશે, પોતાના દર્શનથી આખા જગતના ભાવોને જોશે અને પોતાના નિર્મળ ચારિત્રથી વિશુદ્ધપણે એની અંદર રહી અને કોઈ પણ પ્રકારનો ત્યાં અતિચાર બાંધશે નહીં. કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ, આટલું બધું એનું સામર્થ્ય હશે તો પણ એને એક પણ વસ્તુ એને મેળવવાની ઈચ્છા નહીં થાય, કેમકે પોતે પોતામાં જ પરિપૂર્ણ છે. આવી પોતાની પરિપૂર્ણતાની પરિતૃપ્તપણું, પરિતૃપ્ત પરિ આપણે કામનાપણું કહ્યું છે ને આગળના એક પત્રમાં, આ બધું જ એને પ્રાપ્ત થાય તો કે લેને કો નહીં ઢો દેવે કો નહીં ઢો, તમામ પ્રકારની શુદ્ધતા એને પ્રાપ્ત કરે. બસ હવે આત્મા કરશે તો કરવાનું એ છે કે જે આત્મા શું કરશે, તો આત્મા જે કરી શકતો હોય એ કરશે. તો પ્રવૃત્તિનો અર્થ શું? તો કે આત્મા આત્માની પ્રવૃત્તિ કરે. તે પછી એક દેહ છે તો દેહ શું કરશે? શું કરશે પ્રવૃત્તિ? દેહ હવે સમજાવ, ઉપયોગ શૂન્ય છે એટલે એનો દેહ કઈ પ્રવૃત્તિ નહીં કરે. દેહ પ્રવૃત્તિ ક્યારે કરે? દેહ ક્રિયા ક્યારે કરે? ઉપયોગ હોય તો. દેહન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. જો હવે અમે કહી છે કે જો દેહની કઈ પ્રવૃત્તિ થતી નથી, કારણ કે દેહ કઈ કરી શકતો નથી. દેહ કરી શકે છે ક્યારે? ઉપયોગ એટલે આત્માની શક્તિ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્માની સત્તા હવે ત્યાં છે જ નહીં, સ્વમાં સ્થિત છે. તો શરીર હોવા છતાં શરીરની પ્રવૃત્તિ નથી, એટલે મહાત્મા દેહધારી હોવા છતાં દેહાતીતપણે વર્તે છે અને દેહાતીતપણે વર્તે છે ત્યારે આત્મા પણ વર્તે છે અને આત્મા પણ વર્તે છે એ સહજાત્મ સ્વરૂપ છે. સહજપણે એની પ્રવૃત્તિ છે. તો સહજપણું એટલે શું? કે પોતાનું જે સ્વરૂપ છે તે પણ, પોતાનું જે સ્વરૂપ છે તે. હવે પોતે ક્રોધી હોય તો સહજપણે શું વર્તે? ગુસ્સો કરે. સર આપણે આપણે તમે ગુસ્સો કરો ના, મારો સ્વભાવ ઓળખાણ કેટલી સરસ પોતાને આપે, એનો બચાવ કેવો સરસ કે તમે આ કરી ના. આપણે કઈક ઓલા આમ કરીને એનો સ્વભાવ જ લોભ્યો એ કઈ નહીં, અને એનું ખોટું તમારે નું લગાવે, કારણ કે એનો સ્વભાવ લોભ્યો છે, એનો સ્વભાવ જ માનદારી છે, એટલે એને વાત વાતમાં ખોટું લાગી જશે, ઓછું આવી જશે, બહુ માન કસાઈને પૂતળું છે માનમાં. અને સ્વભાવ જ માયા, એની એકેય વાતમાં ભરોસો કરશો નહીં. એ કહેશે કંઈ કરશે કંઈ બોલશે કંઈ જાશે કંઈ તમને ઊંધે પાટે ચડાવશે, કારણ કે એ માયાનું પુત્ર છે. આ બધા જ જે ગુણો છે, જો વિચાર કે સહજ ભાવે જીવમાં પરિણમી ગયા છે. જ્ઞાની કે છે આ તારો સહજ ભાવ નથી, આ તારા આત્માના ઉપયોગથી આ બધું થાય છે. આ તારો ઉપયોગ ઉપયોગ જો સહજ ભાવે થાય, સહજ પ્રવૃત્તિ થાય, તો આ એક પછી તારે ક્ષમા ધર્મ, દયા ધર્મ, આ ધર્મ જે કંઈ કીધા બધા દસ ધર્મમાં આવે છે ને, શું કે છે, ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, અકિંચન, આ બધા જે છે એ ક્યારે છે કે પેલું હજી છે ઉપયોગ સહિતની ક્રિયા છે ત્યારે આ ધર્મ છે. પણ જ્યારે આત્મા સહજપણે આત્મભાવે જ પ્રવૃત્તિ કરતો હોય ત્યાં આ ધર્મ સંન્યાસ પ્રગટે જાય છે. સમજાય, ધર્મ સંન્યાસ કંઈ મોટો પાપ નથી થઈ જતો, ધર્મ સંન્યાસ આવું બધું છોડી દીધું. એટલે આ પાતંજલ યોગ અને હરિભદ્રનો યોગ જ્યાં આવ્યા ને, તો લોકોને તો કે આખી વાત બદલાઈ ગઈ. એકમાં આખું દેહ આધારિત આખો યોગની રચના જબરજસ્ત, અને એના ઉપર કેટલા ભાષ્યો, કેટલા ગ્રંથો, અને આખા દેશ ઉપર પ્રભાવ થઈ ગયો યોગનો. અને આ યોગ જ્યાં આવ્યો ત્યાં તો આ આત્માને દેહાતીત કરવાનો આવ્યો હરિભદ્રનો. અને પ્રશ્નો આવ્યો હતો, હજી તો આમાં હરિભદ્રનો આગળ આવશે લખશે, કે મેં બધું વાંચીને આ કર્યું છે, યોગ માર્ગનો એક પણ ગ્રંથ અમે છોડ્યો નથી. દ્રઢ કરીને પછી આ વાત મુમુક્ષુઓના કલ્યાણ માટે, સાધકોના કલ્યાણ માટે મૂકી, સંક્ષેપ કરીને, અને એનું યશોવીજીએ સંક્ષેપ કર્યો. ચાલો, એટલે આ વાત છે ટૂંકમાં. અહીંયા એની નિરીહતા છે, આસંગ નથી, અતિચાર સંભવિત નથી, અને ધર્મ સંન્યાસ નામનો યોગ પ્રગટે છે. અને એની અંદર કારણ એ છે કે એક શબ્દ પ્રયોગ બહુ સરસ કર્યો છે કે આરૂઢ યોગે, જે પર્વત ઉપર ચડવાનો જે ટોચ ઉપર ચડી ગયો, હવે શું કરે, ચડવા માટે કોઈ છે જ નહીં ઊંચાઈ, હવે શું કરવું. કેટલી સરસ વાત મૂકે છે, તો અહીંયા એને સ્થિતિ કરવી. આરોહે આરૂઢે ગિરીને તેમ એહની ગતિ ન્યારી. એને જેટલું ચડવાનું હતું એટલું ચડી લીધું, અને ચડી લીધા પછી પોતાના સ્વભાવ અનુસાર ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો એ થશે. પછી કે ચડી ગયો, પહોંચી ગયો, શું કરશો, વિસ્તૃત છેલ્લા મળે જશે. એક સમયની અંદર અને સાદી અનંત અનંત સમાધિ એવી સ્થિતિની અંદર આવી જશે. પણ ત્યાં સુધી તો ચડવાનું જ છે, એટલે 14 ગુણ સ્થાનક આરોહણ છે, કેમ કે હજી એક પગલું બાકી છે. હજી એક 13મે ગયો, સર્વજ્ઞ થયો, તો હજી એક પગલું બાકી છે. હવે એ વાત બીજાને બેસતી નથી, દેહાતી દેહ છે એ હજી સંગ છે, છોડી દેવાનો છે. તો આ કે તો પછી સુખ કેવી રીતે માણવું, સુખની ગમે તેટલી કલ્પના કરીએ તો આ જીવને સહજ સુખની વાત હજી એને પ્રતીતિમાં છે જ નહીં, કે કઈ નથી ને સુખ. જગત આખાની પુદગળ સામ્રાજ્યનો અભાવ અને સુખ, એને જાણનાર પાંચે ઇન્દ્રિયોનો અભાવ અને સુખ, શાંતિ ઉત્પન્ન કરનાર આવું મન એનો અભાવ અને સુખ, આ તમે કયા સુખની વાત કરો છો. આ નહીં છે, એટલે એને કહ્યું કે અલૌકિક છે, આમાં આ લોકોત્તર છે. લોકોત્તર છે એટલે લોકથી પર છે. હવે લોકનું એક એક ગણિત કામ આવવાનું નથી, જો તારાથી સ્થિત થવાય તો થા, ન થાય તો દેશ કીધું. પણ તમે એમ કહો કે કઈ ખાધા વિના અમૃતના ઓડકાર આવું તો કઈ હતું હશે એમ, કલ્પનામાં વયો જાય છે. અને આ સિદ્ધત્વને, આત્મ સ્વરૂપને, સહજાત્મ સ્વરૂપને સમજી ના શકે. અને જે સહજાત્મ સ્વરૂપ નથી સમજાતું ત્યાં સુધી આ એક વાત દિસતી નથી. સૂત્ર રોજ મંત્ર લઈ કેટલી વાર લઈ, સહજાત્મ સ્વરૂપ પરમ આ જે સાચો તારો ગુરુ છે એ સમજાવનાર છે, એવો સહજાત્મ સ્વરૂપી જે છે એ જ છે, બાકીનું કોઈ નથી. કેમ કે આ બાકીના બધા સુખની કલ્પના પદાર્થના સંગમાં છે. આસંગનો ત્યાગ થયો ત્યારે આવતો થાય, ત્યારે જે સુખની વાત કરે એ સુખની વાત જ્યારે સમજાય એ સહજાત્મ સ્વરૂપનું સુખ. વાત આ તો એવું છે, છેલ્લી દ્રષ્ટિ છે. અને યશોવિજયજી કે જે પરા એટલે શ્રેષ્ઠમાં પણ પાછું શ્રેષ્ઠ, એટલે કદાચ આપણી પહોંચની બાર. પણ છતાંય આપણે જે લીધું છે એ હંમેશા પ્રયત્ન તો કરો, અને આ પ્રયત્ન શબ્દથી નહીં થાય, ન બોલવાથી ન તમારા સાંભળવાથી. ભાવ વારંવાર વિચારવું કે આ સુખ કયું, સહજ સુખ એટલે શું, સહજ સુખ એટલે શું, આસંગ રહિતપણું એ સુખ, નિરીહતા એ સુખ, નિરતિચાર એ ધર્મ. ખ્યાલ આવે છે, નિરતિચાર એ ધર્મ, એટલે એમાં અતિચારનો કોઈ વાત રહેતી જ નથી, પ્રાયશ્ચિતની આલોચનાની કે કંઈ. તો નિરતિચાર એ ધર્મ, અને સમાધિ એટલે ચિરંતન એક વસ્તુ પ્રત્યેની લીનતા, સ્થિરતા, રમણતા, આ સમાધિ. તો આ આ બધાય અંગો અને ગુણો અને દોષનો ત્યાગ એ આ છેલ્લી દ્રષ્ટિમાં પ્રગટે છે, એની વાત છે. એક કડી આપણે લીધી જોશું એટલે.